ફેબ્રુઆરી 12, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિશાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 15.
આત્મસિદ્ધિશાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે. અત્યાર સુધીની અંદર 6 પદમાંથી 2 પદ ઉપર વ્યાખ્યાન અગર તો અવિવેચન પૂરું થયું. આત્મસિદ્ધિની અંદર આ 6 પદની બહુ સુંદર સંકલના શ્રીમદજીએ કરી છે. અને જે 6 પદ છે તે આત્માનું સ્વરૂપ છે, આત્માથી અભિન્ન છે. અને એ 6 પદ કયો કે આત્માના એ 6 ગુણ કહો, બધું એક જ છે. એમ તો આત્માના ગુણ અનંત છે, પરંતુ આ 6 મુખ્ય લેતા આત્માના સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આવી જાય અને એની શ્રદ્ધા જો કરવામાં આવે તો એ સ્વરૂપની શ્રદ્ધા છે, આત્માની શ્રદ્ધા છે. અને આત્માની યથાર્થ શ્રદ્ધા, યથાર્થ પ્રતીતિ જ તે સમ્યક દર્શન છે. એટલે આ 6 પદ જેમ છે તેમ જો માને, સમજીને, અને પ્રથમ તો પરોક્ષ માન્યતા થાય, અને પરોક્ષ માન્યતા પછી તે પદ ઉપર વિશેષતાથી, સૂક્ષ્મતાથી જો વિચાર કરે તો સાધક સ્વરૂપનો અનુભવ કરે, સ્વરૂપની પ્રતીતિ કરે. હવે અહીંયા બીજા પદની અંદર નિત્યત્વ એ વિશે 9 ગાથા શ્રીમદજીએ કહી છે. 9 નિત્યત્વનો સ્વીકાર થાય અને જીવના અંતરમાં એમ બેસે કે આત્મા નિત્ય છે, તો જ એને કંઈ ધર્મ તરફ પુરુષાર્થ કરવાની રૂચિ થાય. એક બીજી રીતે જો વિચાર કરવામાં આવે, અગર જો વર્તમાન જીવન પૂરતું જ જીવવાનું હતે અને એની સમાપ્તિ પછી કોઈ પણ ભવિષ્ય જીવન જેવું ન હતે તો પછી કોઈ ધર્મ આદિની કઈ જરૂર હતી જ નહીં. પરંતુ વસ્તુ સ્વરૂપનો જ્યારે યથાર્થ મહાપુરુષોએ નિર્ણય કર્યો ત્યારે તેમને આ આત્મનિત્ય જણાયો. અને તેને માટે ભિન્ન ભિન્ન રીતે યુક્તિ દ્વારા એ નિત્યત્વ સાધક જીવો આગળ મહાપુરુષો મૂક્યું કે જેથી કરીને તે યથાર્થ અનુભવ કરે. હવે અહીંયા આ પરોક્ષ નિર્ણય માટે યુક્તિ દ્વારા સમજ આપવામાં આવી છે, પરંતુ જ્યારે અનુભવ થાય છે ત્યારે જ આત્મા નિત્ય છે એવો સાચો નિર્ણય થાય છે. ખરેખર તો ત્યાં એક બીજો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્ઞાની એવું શું અનુભવે છે કે જેથી કરીને તેને આત્મા નિત્ય ભાસે છે. આ બહુ સૂક્ષ્મ વાત છે, કેમ કે અનુભવમાં એવી કઈ વસ્તુ એના ખ્યાલમાં આવે છે કે જેથી કરીને એની ઉપરથી નક્કી નિર્ણય કરી દે કે જરૂર હું તો નિત્ય જ છું. તો આ નિત્યત્વ નક્કી આત્મસિદ્ધિમાં કરી અને હવે ત્રીજું પદ તો કે આત્મા કરતા છે. જો આત્મા હોય, આત્મા નિત્ય હોય અને એવા પદાર્થની જો કોઈ પણ ક્રિયા ન હોય તો કેમ બને? તો આત્મા કરતા છે અને કરતા છે તો ભોગતા પણ છે, ચોથું પદ એવું છે. હવે જૈન દર્શન ની અપેક્ષાએ આ કરતા પણ બહુ સૂક્ષ્મ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે અને ભિન્ન ભિન્ન અપેક્ષાએ તે વિચારવાનું હોય છે. અહીં પ્રથમ શિષ્ય આત્મા કરતા નથી એ પ્રમાણે પોતે દલીલ કરે છે અને એ દલીલ કરતા છેવટે કહે છે કે જો કરતા નથી તો પછી મોક્ષનો ઉપાય આદિની કોઈ જરૂર પણ રહેતી નથી. એટલે પ્રથમ કહે છે કે કરતા જીવન કર્મનો કર્મ જ કરતા કર્મ અથવા સહજ સ્વભાવતે કા જીવનો ધર્મ. આત્મા એક દલીલ એવી કહે છે કે આત્મા તો અમને કર્મો કરતા દેખાતો જ નથી. કરતા જીવન કર્મનો અને કર્મના કરતા કર્મ છે, કર્મ જે કરતા કર્મ અથવા કરવું, કઈ ને કઈ ક્રિયા કરવી એ જીવનો સહજ સ્વભાવ છે. કા જીવનો ધર્મ એટલે એક વિશેષ ધર્મ છે. આ ચાર વાતો કરે. પેલા તો કહ્યું કે કરતા છે જ નહીં, કર્મ જ કર્મના કરતા છે અને એક અપેક્ષા એ તો જીવનો કરવું એ સ્વભાવ છે, અગર તેનો એક ધર્મ છે. વળી બીજી વાત મૂકે છે કે આત્મા સદા સંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા જેથી જીવ અબંધ. જીવ કર્મનો કરતા નથી તો જીવ બંધ બંધનો પણ કરતા નથી અને જે પ્રકૃતિ છે તે જ બંધ કે મોક્ષની ક્રિયા કરે છે. જીવને બંધ મોક્ષની ક્રિયાને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. અગર તો જગત કરતા કોઈ ઈશ્વર છે અને એ ઈશ્વર જીવોને પ્રેરણા કરે છે કરવા માટેની, અગર તો કરતા ઈશ્વર છે અને જીવ દ્વારા એ ક્રિયા થાય છે. જુદા જુદા દર્શનોના જુદા જુદા અભિપ્રાયો છે. એ બધા અભિપ્રાયો આ દલીલની અંદર મૂકાશે. તેથી એમ જણાય છે કે કાં તો જીવ કરતા છે નહીં અને અગર જો કરતા હોય તો કર્મથી મુકાય નહીં. આ પ્રમાણે શ્રી ગુરુ આગળ કરતા સંબંધી શિષ્ય દલીલ મૂકે છે. જો જીવનું કરતાપણું ન હોય અને જો જીવનું કર્તાપણું છૂટે નહીં તો પછી મોક્ષના ઉપાયની કોઈ પણ પ્રકારની જરૂર જ નથી. તો આ બધી જે દલીલો છે એની ઉપર માટે મોક્ષ ઉપાયનો કોઈનો હેતુ જણાય કર્મ તણુ કરતા આપણો કા નહીં પાનય. તો આ પ્રમાણે કરતા કર્મ અધિકારની અંદર એટલે આત્મા કરતા છે એ સંબંધી શિષ્ય શ્રી ગુરુ આગળ શંકા કરી છે. જૈન દર્શનની અંદર કરતા કર્મ જે અધિકાર છે એ સમજવો મુશ્કેલ છે. મુશ્કેલ છે એટલે અનેક પડખાથી એ વાત કરવામાં આવી છે. સમયસરની અંદર કરતા કર્મ અધિકાર બહુ વિસ્તારથી એનું વિવેચન કરવામાં આવ્યું છે. તો ત્યાં 75 ગાથામાં એ વિવેચન થયું છે. અહીંયા શ્રીમદજીએ એ કરતા કર્મ અધિકાર માત્ર 5 ગાથાની અંદર સમાવી દીધો છે, અને છતાં લગભગ બધું પ્રયોજનભૂત એની અંદર આવી જાય છે. તો શિષ્યે જે શંકા કરી તેનો એક પછી એક પછી એક જવાબ આપવામાં આવે છે. તો કહે છે કે હોય ને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ. કે જો ચેતનનું કોઈ પણ પ્રકારનું નિમિત્ત ન હોય, એટલે કે જો ચેતન રાગ દ્વેષ આદિ જો એ કરતો ન હોય તો કર્મનું ગ્રહણ ન થાય. એટલે કે જીવ કર્મને કર્મના પરમાણુને જે દ્રવ્ય કર્મરૂપ પરિણમે છે તેને ગ્રહણ ન કરે. હોય ને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જો ચેતનની પ્રેરણા ન જ હોય એમ માની લઈએ તો આ ગ્રહણ ત્યાગ કોણ કરે. કારણ કે જળની અંદર, જળ જે પરમાણુ છે એ પરમાણુની અંદર રાગભાવ દ્વેષભાવ ક્રોધભાવ આદિ કરવાની તો કોઈ શક્તિ નથી. આપણે જે કંઈ જળ પદાર્થો જોઈએ છીએ તો એ પદાર્થો કઈ રાગદ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ કરતા દેખાતા નથી. અને જો દેખાતા નથી અને જો રાગદ્વેષની પ્રેરણા એમના દ્વારા થતી નથી તો પછી કર્મનો બંધ કેવી રીતે પડે? એટલે તે એમ કહ્યું કે કર્મ જ કરતા કર્મ, કર્મ જ કર્મના કરતા છે એ તો કઈ યથાર્થ દેખાતું નથી. કારણ કે જે કર્મ છે તે બે પ્રકારના છે, એક દ્રવ્ય કર્મ એક ભાવ કર્મ. તો ભાવ કર્મનો કરતા જીવ છે, અજ્ઞાન અવસ્થાની અંદર ભાવ કર્મનો જે કરતા છે તે જીવ છે. ભાવ કર્મ એટલે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ જે ભાવ થાય છે, શુભ કે અશુભ. અજ્ઞાન અવસ્થામાં જીવ શુભ ને અશુભ ભાવો કર્યા કરે છે, એ ભાવ એ ભાવ કર્મ છે. અને જ્યારે જીવ ભાવ કર્મ કરે છે ત્યારે તેનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો બંધ થાય છે. તો અહીંયા પ્રશ્ન કર્યો કે જીવ આવી જતા રાગદ્વેષ ન કરે તો પછી કર્મ કેવી રીતે બંધાય? એટલે જીવ રાગદ્વેષ કરે છે અને એ રાગદ્વેષનું નિમિત્ત પામીને કર્મનો બંધ થાય છે. એટલે કે કર્મ કર્મના કરતા છે એ જે તે કહ્યું બરાબર યોગ્ય નથી. અને જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં તેમ નહીં જીવધર્મ. અને તે એક બીજી વાત કરી કે જીવનો કર્મ કરવાનો સ્વભાવ જ છે, અને જો સ્વભાવ હોય તો સ્વભાવ કદી છૂટે નહીં, અને જો ન છૂટે તો પછી કર્મનું કરતા પણ એટલે કર્મ કદી છૂટે નહીં, અને જીવના જો કર્મ કોઈ દિવસ છૂટે નહીં તો જીવનો કોઈ દિવસ મોક્ષ થાય નહીં. તો એના ઉત્તર ઉપર કહે છે કે જીવ જો કર્મ કરે તો થાય અને ન કરે તો ન થાય. એટલે કે જો જીવ રાગ દ્વેષ ભાવ આદિ કરે તો કર્મનો બંધ થાય, પણ જો રાગ દ્વેષ આદિ ભાવ ન કરે એટલે કે અકસાય ભાવ કરે, સંવર અને નિજરણો ભાવ કરે, શુદ્ધ ભાવ કરે, શુભાશુભ ભાવ ન કરે ને શુદ્ધ ભાવ કરે, તો એમને કર્મનો બંધ થાય નહીં. તો કહ્યું હું તેના જવાબમાં કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. એટલે કે કર્મ કરવા કે ન કરવા એ જીવનો પોતાનો અધિકાર છે. કોઈ પ્રકૃતિ આદિ એને પરાણે કર્મ કરાવી દે એવું જૈન દર્શન સ્વીકારતું નથી. જૈન દર્શન તો સ્વીકારે છે કે કર્મ કરવા એ પણ એની જવાબદારી જીવની છે, અને કર્મ છોડવા એની જવાબદારી પણ જીવની છે. એટલે જીવ જો ઊંધો પુરુષાર્થ કરે તો કર્મ બંધાય, અને સવડો પુરુષાર્થ કરે તો કર્મ છૂટે. પણ જીવ એનો કરતા છે, બંધ અને મોક્ષનો કરતા જીવ છે. કોઈ પ્રકૃતિ આદિ એને પરાણે બંધ કે મોક્ષ કરાવી દે એવું જૈન દર્શન માનતું નથી. કે જો એવું માનવામાં આવે તો જીવનો જે સ્વતંત્ર પુરુષાર્થ છે એ પુરુષાર્થ રહેતો નથી, કેમ કે પ્રકૃતિને મન પડે ત્યારે પ્રકૃતિ બાંધે અને મન પડે ત્યારે પ્રકૃતિ છોડે. તો એવી વ્યવસ્થા જૈન દર્શનને માન્ય નથી. જૈન દર્શનને તો એટલું માન છે કે જગતની અંદર જે કંઈ દ્રવ્યો છ છે તે દરેક દ્રવ્યો અર્થક્રિયા સંપન્ન છે, એટલે કોઈને કોઈ પ્રકારની ક્રિયા સહિત જ આ દ્રવ્યો જોવામાં આવે છે. અને જૈન દર્શન પ્રમાણે જ્યારે દ્રવ્યોની વ્યાખ્યા કરવામાં આવે ત્યારે કહેવાય છે કે ઉત્પાદ ધ્રુવ વ્યય ઉક્તમ સત, ઉત્પાદ વ્યય ધ્રુવ ઉક્તમ સત, સત દ્રવ્ય લક્ષણ, અને સત છે તે દ્રવ્યનું લક્ષણ છે એમ તત્વા સૂત્રની અંદર વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે કે ઉત્પાદ વ્યય ને ધ્રુવ સંયુક્ત પ્રત્યેક દ્રવ્ય છે, એટલે કે પ્રત્યેક સમયે દરેક દ્રવ્યની અંદર ક્રિયા થઈ રહી છે, ઉત્પાદ થઈ રહ્યો છે. પ્રથમ ક્રિયા થાય છે, આગળની ક્રિયાનો નાશ થાય છે, કર્મનો નાશ થાય છે, અને જીવ જેમ છે તેમ ધ્રુવ રૂપે રહે છે. તો ઉત્પાદ વ્યય ને ધ્રુવ રૂપ પરિણમન તો સદાય જીવનું થયા જ કરે છે. એટલે કે જીવની અંદર ક્રિયા થયા જ કરે છે, અને જે જે ક્રિયા જે જે જીવમાં કે અજીવમાં થાય તે તો જીવ વગર તો અજીવ તેનો કરતા છે. એટલા માટે જીવ ને કરતા કહેવામાં આવ્યો છે. સાંખ્યાદિ દર્શનમાં જીવને એકાંત નિત્ય માને છે, એ વાત જૈન દર્શનને મંજૂર નથી. જૈન દર્શનને આત્માને એનો નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ બંને સ્વભાવ સંયુક્ત છે એવું માને છે, એટલે કે નિત્ય અનિત્ય માને છે. અને તેથી કરીને જો નિત્ય અનિત્ય માને તો જ બંધ અને મોક્ષ એનો વિચાર થઈ શકે. જો એકલું નિત્યત્વ જ હોય તો બીજું બંધ મોક્ષ કોના? હંમેશા મોક્ષ છે તે બંધ પૂર્વક. જો બંધાયો એનો મોક્ષ હોય, જો ન બંધાયો એને તો કઈ મોક્ષ થવાનો હોતો નથી. તો જો તમે બંધનો સ્વીકાર કરો અને જો જીવ બંધાયેલો હોય તો એને મુક્ત કરવા પણ રહેશે, જો તે બંધાયેલો ન હોય તો એને મુક્ત કરવા પણ કોઈ રહેતું નથી. એટલે કે ત્યાં જીવ ક્રિયા કરે છે, અને એ જીવ બે પ્રકારની ક્રિયા કરે છે, એક શુભાશુભ અને એક શુદ્ધ. તો શુદ્ધની અંદર સદુપયોગ કહો કે સંવર નિર્જરાની ક્રિયા કહો કે સમાધિ ભાવની ક્રિયા કરો, કસાય ભાવ કહો જે કહો તે, રાગ દ્વેષ રહિત જે પરિણામ તેને સદુપયોગ કહેવામાં આવે છે. અને એ સદુપયોગ એ સ્વભાવ ભાવ છે, શુદ્ધ ભાવ છે. તો જો જીવ ન કરે તો ક્રિયા ન થાય, અને જો કરે તો થાય. માટે કર્મ કરવું, બંધ જ કર્યા કરવો, રાગ દ્વેષ ભાવ આદિ કરવા અને તેથી કર્મને બાંધા જ કરવું, તો જીવનો સ્વભાવ તું કહેશે એ પ્રમાણે છે નહીં. અને પ્રકૃતિની વાત કરી, આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, તો ત્રીજી ગાથાની અંદર કર્તા કર્મ અધિકારના શ્રી ગુરુજી જવાબ આપે છે. એમાં ત્રીજી ગાથા છે કે કેવળ હોત અસંગ તો જણાત તને નહીં કેમ, અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાનેથી. આત્મા અસંગ છે એ વાત તું કહે છે એક અપેક્ષા સાચી, જેન્દ્રસિંહ સ્વીકાર કરે છે, પરંતુ અસંગ ક્યારે? કે પરમાર્થથી શુદ્ધ નહીં થી આત્મા અસંગ છે. તેથી કે છે કેવળ હોત અસંગ જણાત કેમ નહીં, અસંગ છે પરમાર્થી પણ નિજ ભાન. પોતાના સ્વરૂપનું જો એને ભાન થાય, એટલે કે જે શુદ્ધ ઉપયોગ કરે પોતે, અને જો શુદ્ધ ઉપયોગ કરે તો એના સ્વરૂપનું ભાન થાય, તો એને આત્મા રાગાદીનો અકર્તા ભાસે. કેમ કે રાગ દ્વેષ આદિ જે કંઈ ભાવ છે, તે ભાવ ખરેખર જીવના સ્વભાવ ભાવ નથી, એ તો વિભાવ ભાવ છે. એટલે કે એ ક્ષણિક ભાવ છે, આંતુક ભાવ છે, નવા ભાવ છે, એ સ્વભાવ ભાવ નથી. તેથી જો જીવ સ્વભાવ ભાવ કરે તો એને આત્મા શુદ્ધ ચૈતન્ય પરિપૂર્ણ દ્રવ્ય રૂપ ભાસે, અને એક રૂપ શુદ્ધ દ્રવ્ય ભાસે કે જેની અંદર રાગ દ્વેષ આદિ નો પ્રવેશ નથી. એટલે કે જે અનુભવી છે, એટલે કે જે જ્ઞાની છે, તે જ્ઞાની પોતાના આત્માનો જે સતત અનુભવ કરી રહ્યા છે, તો એ અનુભવની અંદર એમને દેખાય છે કે જે આ રાગદ્વેષ આદિ એની પર્યાય થાય છે, એટલે સાધક અવસ્થાની અંદર ચાર ગુણસ્થાનથી સાત ગુણસ્થાન સુધી જે રાગદ્વેષ રૂપ પર્યાય થાય છે, તે પર્યાય પોતાથી ભિન્ન છે. એટલે કે ચાર ને સાત ગુણસ્થાને સ્થિત જે જીવ સાધક જીવ છે, એટલે કે જ્ઞાની છે, તે જ્ઞાનીને બે ધારાઓ એકી સાથે હોય છે. એટલે કે એક તો શુદ્ધ ધારા અને એક અશુદ્ધ ધારા, એટલે શુભાશુભ ધારા, આ બંને એક સમયે હોય છે. તેથી કરીને જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, તે જ સાથે રાગાદી જે ભાવ છે તેને પોતાથી ભિન્ન રૂપે અનુભવે છે, અને રાગાદી ભાવ છે એ કદી એના સ્વરૂપની અંદર પ્રવેશ પામતા નથી. એટલે અહીં કહે છે કે જો અસંગ તું વાત કરે છે, પણ જૈન દર્શન એને સર્વથા અજ્ઞાન અવસ્થામાં પણ એને અસંગ નથી માનતો, આ દ્રવ્યાર્થિક નહીંથી માને કે આત્મા અસંગ છે, એ વાત જુદી છે. પરંતુ સાંખ્ય દર્શન જેમ માને છે કે આત્મા અસંગ છે, તેમ જૈન દર્શન માનતું નથી. જૈન દર્શન આત્માને અસંગ માને છે, પણ ક્યારે? કે જ્યારે જ્ઞાન અવસ્થાની અંદર, શુદ્ધ અવસ્થાની અંદર, એની પહેલા નહીં. એટલે એ કહ્યું કેવળ હોત અસંગ તો ભાષત તને કેમ દેખાત નહીં, તને દેખાત કે આત્મા પોતે અનુભવની અંદર જ્ઞાની આત્માને અસંગ પોતે જુએ છે, અસંગ જુએ છે, એટલે કે રાગ દ્વેષ ના સંગ્રહિત, એટલે પોતાનું ભાન થાય. એટલે કે અજ્ઞાન અવસ્થા ટળી અને ત્યારે જ્ઞાન અવસ્થા થાય, ત્યારે જ્ઞાની પોતાના સ્વરૂપને આ પ્રમાણે અસંગ અનુભવે છે. અસંગ એટલે કોઈનો સંગ નહીં, કોઈનો સંગ નહીં એટલે કે જે રાગ દ્વેષ આદિ પરભાવ છે, પરદ્રવ્ય છે, તે પરદ્રવ્યનો આત્માને કોઈ પણ પ્રકારનો સંગ નથી, તેવું જ્ઞાની સ્પષ્ટ અનુભવી રહ્યા છે. ભેદ જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. ભેદ જ્ઞાન એટલે જે જ્ઞાન સ્વપર પ્રકાશ, જ્ઞાનનો સ્વભાવ તો સ્વ અને પર બેનું પ્રકાશ, બેનું પ્રકાશ કરે તેવો છે. એટલે એક જ સમયે જ્ઞાનીને સ્વ એટલે પોતાનો સ્વરૂપનો પણ પ્રકાશ છે, અને એ જ સમયે પરરૂપ જે રાગાદી ભાવો છે તેનો પ્રકાશ છે, અને આ જે રાગાદી ભાવો છે તે તેના સ્વરૂપની અંદર પ્રવેશ કરતા નથી, એવું તે સ્પષ્ટ અનુભવે છે. તો આ એમ કહ્યું કે તું કહે છે એ પ્રમાણે સર્વથા અસંગ નથી, પણ જો જ્ઞાન અવસ્થા થાય, એટલે જો જ્ઞાની પોતે થાય, પોતાના સ્વરૂપનો અનુભવ કરે, તો જરૂર આત્મા એને અસંગ લાગે. અને ત્યાર પછીની ગાથામાં કહે છે કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દ્રોહ દોષ પ્રભાવ. અહીંયા વાત કરી ત્યાં કે કરતા જીવ છે તો એ જે કર્મ કરે છે એની પ્રેરણા કરનાર ઈશ્વર છે. એ શિષ્ય એક દલીલ કરી હતી કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા. કર્મની રાગવેષાદી બધા ભાવો જે કરે છે એ ભાવોની અંદર ઈશ્વર પોતે પ્રેરક છે, ઈશ્વર પોતે નિમિત્ત છે. અગર તો ઈશ્વર પ્રેરક છે અને એ ઈશ્વર દ્વારા જગતના બધા કર્મો થઈ રહ્યા છે, જગતના બધા કર્મો ઈશ્વર આ જીવો દ્વારા કરે છે. પરંતુ એ બહુ યોગ્ય લાગતું નથી. એમાં એ બતાવે છે કે ઈશ્વર જે છે એ તો રાગવેષ રહિત છે, ભગવાન છે તે રાગવેષ રહિત, એવું જૈન દર્શનની અંદર સ્વીકાર કરવામાં આવેલો છે. કે ભાઈ ભગવાન કોને કહેવાય, તીર્થંકર કોને કહેવાય, સિદ્ધ કોને કહેવાય કે જેના સર્વથા રાગદ્વેષ ટળી ગયા છે. એવો જે જીવ હોય તેને અમે ઈશ્વર કહીએ છીએ, તેને અમે ભગવાન કહીએ છીએ, તેને અમે શુદ્ધ કહીએ છીએ, તે એમ અનેક રીતે તેને અમે શુદ્ધ કહીએ છીએ, શુદ્ધ સ્વરૂપ કહીએ છીએ, આ અનેક નામથી અમે કહીએ છીએ. પર તેની મુખ્ય વાત એ છે કે તે વિતરાગ રાગ રહિત જે જીવ છે તેને અમે વિતરાગ કહીએ છીએ. તો જે વિતરાગ છે એ કોઈ બીજાને રાગદ્વેષ કરવાની પ્રેરણા કેવી રીતે કરે? એટલે અન્ય કોઈ દર્શનની અંદર આ જગતનું સંચાલન ઈશ્વર કરે છે એવી જાતની જે દલીલ મૂકવામાં આવી છે અને એ શિષ્ય અહીંયા દલીલ રજૂ કરી છે કે ઈશ્વર પ્રેરણા કરે અને ઈશ્વર આખું જગતનું તંત્ર ચલાવે છે અને એ ઈશ્વર જગતનું તંત્ર ચલાવે છે અને તેના નિમિત્ત તરીકે, અગત્યના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, તેના સાધન તરીકે જીવ છે. તેથી કરીને ઈશ્વરની પ્રેરણા દ્વારા જીવ આ સમગ્ર ક્રિયા કરી રહ્યા છે. એટલે કે સંચાલન જગતનું જેમ છે તેમ ઈશ્વર કરે છે. એ વાતનો જૈન દર્શન ઇનકાર કરે છે કે ઈશ્વરને અમે આવું રાગદ્વેષ, કેમ કે જે રાગદ્વેષ રહિત ઈશ્વરી જેનામાં ઈશ્વર પ્રગટ થયું છે તેને ઈશ્વર કહેવામાં આવે છે. જેની મહત્તા છે, જે મહાન છે, જે પરમ છે, જે શુદ્ધ છે, જે રાગદ્વેષ રહિત છે, જે અનંત દર્શન જ્ઞાન ચારિત્ર સુખ આદિ અનંત લક્ષ્મી સહિત છે, એવા જીવને જૈન દર્શન ઈશ્વર ગણે છે. તો આવો જીવ છે તે પોતે તો રાગદ્વેષ ન કરે અને બીજાને રાગદ્વેષની પ્રેરણા કરે એ યોગ્ય લાગતું નથી. અને જો તું એમ માને તો પછી ઈશ્વર નથી, કેમ કે ઈશ્વર દોષ રાગદ્વેષ કરવો નહીં તો કરાવવાનો દોષ ઉત્પન્ન થશે, માટે એ વાત યોગ્ય નથી. એટલે કે જીવ પોતે રાગ, જૈન દર્શન ની માન્યતા છે અને એમ જ છે કે જીવ પોતે અજ્ઞાન અવસ્થાની અંદર રાગ દ્વેષ કરે છે અને એ પોતે જ જ્ઞાન અવસ્થાની અંદર રાગદ્વેષનું કરતા નથી. એટલે કે પોતે જ્યારે સમ્યક જ્ઞાન સંપાદન કરે છે તે વખતે એ જ જીવ રાગદ્વેષનું કરતા થતો નથી. તો એ જ વાત હવે છેલ્લી અગાથાની અંદર કહે છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. એટલે કે જો પોતાના ભાનમાં એટલે પોતાના સ્વભાવ ન વર્તે તો કર્મનો કરતા છે, એટલે કે રાગદ્વેષથી ભાવ કર્મનો કરતા છે અને તેથી દ્રવ્ય કર્મનો પણ કરતા છે. અને જો પોતાના ભાનમાં વર્તે તો ચેતન પોતાના સ્વભાવ ભાવનો કરતા છે પણ રાગદ્વેષ દાદીનો કરતા નથી. એટલે આ જરા સમજવું થોડું અઘરું તો છે, પણ જૈન દર્શન સમજવું થોડું મુશ્કેલ છે, થોડો વધારે બળવાન પુરુષાર્થ માગે છે, થોડો વિચાર માગે છે. તો જીવ છે તો એક અપેક્ષા એને રાગ દ્વેષનો કરતા કે એ જીવને એક અપેક્ષા રાગ દ્વેષનો કરતા ન કહે, એક અપેક્ષા જીવને દ્રવ્ય કર્મનો કરતા કે એક અપેક્ષા કર્મને દ્રવ્ય કર્મનો કરતા કે આદિ અનેક અપેક્ષા પૂર્વ જૈન દર્શનની અંદર કથન છે. એથી કરીને અહીંયા આ છેલ્લી ગાથાની અંદર કર્તા કર્મ અધિકાર છે એનો આખો નિચોડ બતાવી દે છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, એટલે કે જીવ તો ક્રિયા તો કરે જ છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આત્મા કરતા છે સર્વથા એવું જૈન દર્શન માનતું નથી, પણ આત્મા કરતા છે. અને જો નિજ ભાન માટે પોતાના સ્વભાવનું ભાન છે જેને, એટલે કે પોતાનો સ્વભાવનો જેનો અનુભવ છે, પોતે જે સ્વભાવનો અનુભવ કરી રહ્યા છે એવા જે જ્ઞાની પુરુષ જેને સમ્યક જ્ઞાન છે તેવા શું કરે છે, તો કે પોતાનો સ્વભાવ ભાવ કરે છે, એટલે કે શુદ્ધ ઉપયોગ શુદ્ધ ભાવ કરે છે, શુદ્ધ ભાવ. એટલે કે રાગ દ્વેષ આદિ ભાવ કસાય ભાવ એ કરતા નથી, પણ અકસાય રૂપ જે સંવન નિજરા અને મોક્ષના પરિણામ છે તેના કરતા કરતા જીવ છે. એટલે જ્ઞાની સંવન નિજરા અને મોક્ષનો કરતા છે. મોક્ષ તો તેમ ગુણસ્થાને કે થાય, પણ તેની પહેલા ચતુર્થ ગુણસ્થાનથી પણ જ્ઞાની રાગ દ્વેષનો કરતા થતો નથી. એની પર્યાયની અંદર શુભાશુભ રાગ દ્વેષ થાય છે, અંશે થાય છે, અંશે પર્યાય શુદ્ધ છે, અંશે પર્યાય ઉપયોગની અંદર રાગ દ્વેષ છે, પરંતુ એ પોતાનો સ્વભાવ ભાવ નહીં હોવાથી એ રાગ દ્વેષનો પોતે કરતા થતો નથી. પોતે કહે છે કે આ તો મારા સ્વભાવની બહાર છે ને એની સાથે મારે કાંઈ સંબંધ નથી, એવું જ્ઞાની સ્પષ્ટ અનુભવે છે અને રાગદ્વેષને પોતાના સ્વરૂપથી ભિન્ન અનુભવે છે. માટે એ મારું સ્વરૂપ નથી, માટે હું એનો કરતા પણ નથી. અને જે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એનો કરતા જ્ઞાની છે, એટલે સ્વભાવ ભાવનો કરતા છે. તેથી કરીને દર્શન જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે તેનો જ્ઞાની કરતા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો જ્ઞાની કરતા છે. એટલે કે સંવર, નિર્જરા અને મોક્ષ આ ત્રણ પરિણામ જે અકસાય ભાવરૂપ છે તે અકસાય ભાવરૂપ પરિણામનો જ્ઞાની કરતા છે, પરંતુ રાગાદિ ભાવનો કરતા નથી. એટલે અહીંયા શ્રીમદ જી બહુ સુંદર વાત એક બહુ જ એક જ ગાથાની અંદર કરી દીધી કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, પણ વર્તે નહીં નિજ ભાનમાં, પોતાના સ્વભાવનું પોતાને ભાન નથી. એટલે કે જે પરભાવની અંદર સ્થિત છે, પરપ્રવાહમાં જે વયો જાય છે, પરપ્રવાહ એટલે પોતાના સ્વરૂપનું પ્રવાહ નહીં, પણ રાગ દ્વેષ આદિ પર પ્રત્યેની આસક્તિનો ભાવ, પર દ્રવ્ય પ્રત્યે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ અજ્ઞાન, રાગ દ્વેષ ને અજ્ઞાન, એ પ્રવાહમાં જે જીવ વયો જાય છે તે જરૂર કર્મનો કરતા છે. જો રાગ દ્વેષ આદિ ભાવ કર્મનો એ કરતા છે તો પછી દ્રવ્ય કર્મનો એના નિમિત્તે જે દ્રવ્ય કર્મનો બંધ થાય છે તેનો પણ પોતે કરતા છે. તો આ પ્રમાણે કરતા કર્મની અધિકાર એની આ પાંચ ગાથાની અંદર આ કરતા કર્મની વાત કરી અને શિષ્ય જે જે પ્રશ્ન પૂછ્યા તે તે પ્રશ્નોને ઉત્તર આપ્યો. પરંતુ હવે કરતા કર્મ અધિકાર વિશે થોડી વિશેષ વાત આને આ વાત છે પણ સમજવાની જરૂર છે. તો કે જીવ અર્થક્રિયા સંપન્ન છે, એટલે કોઈને કોઈ ક્રિયા તો જીવ કરી જ રહ્યો છે. એટલે કે જીવ જ્યારે અજ્ઞાન અવસ્થામાં હોય છે ત્યારે એ રાગ દ્વેષના જે પરિણામ થાય છે એ પરિણામનો પોતે કરતા છે. રાગ દ્વેષ પરિણામ કર્મ કરાવે છે, પરાણે એવું જૈન દર્શન માનતું નથી. તો રાગદ્વેષ જે પરિણામ થાય છે તેમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે, પરંતુ રાગદ્વેષની જવાબદારી જીવની પોતાની છે. એટલે કે જીવ અજ્ઞાન અવસ્થામાં રાગદ્વેષનું કરતા છે, આ એક અપેક્ષા. અને તેથી જો અહીંયા રાગદ્વેષ કરે છે તો અહીંયા દ્રવ્ય કર્મનો બંધ થાય છે, એટલે કે કર્મના પરમાણુઓ અનંત કર્મ વર્ગના જગતની અંદર છે અને જે આત્મા છે ત્યાં, જે શરીર છે ત્યાં પણ એક ક્ષેત્રમાં, જે ક્ષેત્રમાં આત્મા છે, જે ક્ષેત્રમાં શરીર છે, એ ક્ષેત્રમાં પણ અનંતી કર્મ વર્ગણાઓ છે. તો આ રાગ દ્વેષ જ્યારે જીવ કરે છે ત્યારે આ વર્ગણાઓનું આકર્ષણ થાય છે અને જીવના પ્રદેશો સાથે એનો બંધ થાય છે. એટલે કે જે દ્રવ્ય કર્મ અને આને જે બંધ થાય છે આ કાર્મર વર્ગણાનો, એને દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. એટલે કે આ દ્રવ્ય કર્મનો બંધ જો જીવ રાગદ્વેષ કરે તો રાગદ્વેષથી આ કાર્મર વર્ગણાના જે પરમાણુઓ છે તેનું આકર્ષણ થાય છે અને એ જીવના પ્રદેશ સાથે આવી અને પછી તેનો બંધ થાય છે. જેટલો કસાય ભાવ હોય છે એ પ્રમાણે સ્થિતિ અને અનુભવનો બંધ થાય છે. પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે તે યોગ દ્વારા થાય છે. તો જીવ રાગદ્વેષ કરે છે તો ભાવ કર્મનો જીવ કરતા છે, એ જ જીવને શાસ્ત્રની અંદર દ્રવ્ય કર્મનો કરતા પણ કહેવામાં આવ્યો છે. તો અનુપચરિત વ્યવહારથી એને દ્રવ્ય કર્મનો કરતા કહેવામાં આવે છે, કેમ કે ખરેખર તો કાર્મર વર્ગણા પોતે સ્વયં બંધાય છે, તેમાં જીવના રાગદ્વેષ આદિ નિમિત્ત છે, તેથી કરીને જીવને દ્રવ્ય કર્મનો કરતા કહેવામાં આવ્યો છે. એ ઉપચરિત વ્યવહારથી કહેવામાં આવ્યું છે, એ વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. જ્યારે રાગદ્વેષનું કરવું છે અશુદ્ધભૂત દ્રવ્યાર્થિક નહીંથી જીવ રાગદ્વેષનો કરતા છે અને વ્યવહાર નહીંથી જીવ દ્રવ્ય કર્મનો કરતા છે. અને એક બીજી વાત પણ એ પ્રમાણે કહી શકાય કે અનુપચરિત અશુદ્ધભૂત વ્યવહારથી જીવ રાગદ્વેષનો કરતા છે, કેમ કે આ જે કર્મ પરમાણુ છે એ જીવના પ્રદેશો સાથે અનાદિકાળથી છે, અજ્ઞાની જીવના પ્રદેશો સાથે, તેથી કરીને એને અનુપચરિત કહેવામાં આવ્યો છે. પણ છતાંય અશુદ્ધભૂત છે, કેમ કે જીવનો સ્વભાવ ભાવ નથી, એટલે અશુદ્ધભૂત વ્યવહારથી, એટલે વ્યવહારના પણ ભાગ પાડવામાં આવ્યા છે. સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર, સદભૂત ઉપચરિત વ્યવહાર, સદભૂત અનુપચરિત વ્યવહાર. તો અહીં ચાર વસ્તુ કરતા કર્મ અધિકારની અંદર ખરેખર ધ્યાન રાખવાની છે કે અસદભૂત સદભૂત ઉપચરિત અને અનુપચરિત કા એ પ્રમાણે ભાગો પડો, કાં તો રાગ દ્વેષ જીવ કરે છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી કરે છે. અગર તો વ્યવહાર નહીંથી અનુપચરિત અશુદ્ધભૂત વ્યવહારથી જીવ રાગ દ્વેષનું કરે, હવે એ જ જીવ દ્રવ્ય કર્મનો કરતા કહેવામાં પણ આવે છે અને એ જ જીવને અસદભૂત ઉપચરિત વ્યવહાર નથી, ઘર નગર આદિનો કરતા પણ કહેવામાં આવે છે. એટલે કે આ ઘર બનાવે, જીવ ઘર બનાવે, જીવ મેલ બનાવે, જીવ મંદિર બનાવે, જીવ રસોઈ બનાવે, આદિ જે કંઈ બાહ્ય જગતની ક્રિયાઓ છે ખરેખર તો જીવ એનો કરતા નથી, પરંતુ એનું નેવીના રાગદોષનું નિમિત્ત છે ત્યાં, એટલા માટે એને અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીંથી રાગદોષનું કરતા કહેવામાં આવ્યો છે. અને નિશ્ચય નહીંથી પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. પરમાર્થ નહીંથી જો જોઈએ તો જીવ છે તે પોતાના ભાવનો જ કરતા છે. કેમ કે જે જ્ઞાની છે અગર તો જે શુદ્ધ જીવ છે તે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. એટલે નિશ્ચય નહીંથી, શુદ્ધ નહીંથી, દ્રવ્યાર્થિક નહીંથી જીવ પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. તો આ ચાર વાત થઈ કે જીવ નિશ્ચય નહીંથી પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, અને જીવ દ્રવ્યાર્થિક નહીંથી, અશુદ્ધ દ્રવ્યાર્થિક, દ્રવ્યાર્થિક એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહો, અશુદ્ધ નિશ્ચય નહીં કહો, અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવ રાગદ્વેષનો કરતા છે. કારણ કે જીવ જે ના જીવની ના ચારિત્ર ગુણની વિપરીત પર્યાય તે રાગદ્વેષ છે. એટલે જીવમાં રાગદ્વેષ થાય છે, કઈ બીજામાં કોઈ બીજા દ્રવ્યમાં નથી થતું, જીવ દ્રવ્યની અંદર માં રાગદ્વેષ થાય છે. માટે એને નિશ્ચયની અશુદ્ધ નિશ્ચયની, અશુદ્ધ નિશ્ચય નહીંથી અગર તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જીવ રાગ દ્વેષ નો કરતા છે. અગર તો જીવ સદભૂત ઉપચરિત નહીંથી રાગ દ્વેષ નું કરતા છે, સૂત્રની અંદર આ વાતો જુદી જુદી રીતે દર્શાવી છે. અને એ જ જીવ દ્રવ્ય કર્મનો કરતા છે, ભાવ કર્મનો કરતા છે, તો દ્રવ્ય કર્મનો કરતા છે. તો જીવ દ્રવ્ય કર્મનો કરતા છે તે અસદભૂત અનુપચરિત નહીંથી છે, પણ તેમ છતાં વ્યવહારથી એ બધા સંબંધો જોવામાં આવે છે. તેથી કરીને જીવને ઘર નગર આદિનો કરતા કહેવામાં આવ્યો છે. તો આ ચાર પ્રકાર થયો. હવે એક પાંચમો પ્રકાર પણ છે કે પરમ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જીવ અક્રિય છે. તો આ ભિન્ન ભિન્ન અપેક્ષાએ કરતા કર્મ અધિકાર જો યથાર્થ સમજવામાં આવે તો જ જીવ કરતા છે અને કેવી રીતે કરતા છે તે યથાર્થ સમજી શકાય. કેમ કે અપેક્ષાઓ ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન વાતો શાસ્ત્રોમાં કહેવામાં આવી. શાસ્ત્રમાં તો એમ પણ કહેવામાં આવ્યું હોય કે જીવ રાગ દોષનો કરતા જ નથી, તો તે વખતે આપણે સમજી લેવું જોઈએ કે જીવ નિશ્ચય નહીંથી રાગ દોષનો કરતા નથી. એક ઠેકાણે એમ પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું હતું કે જીવ છે તે રાગ દોષનો કરતા છે, ત્યારે એ કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે તે આપણે સમજી લેવું જોઈએ. તો આ પ્રમાણે આ કર્તા કર્મ અધિકાર ઉપર શ્રીમદજીએ આઠ ગાથા દ્વારા કહ્યું છે. અને જીવ કર્મનો કરતા છે તેવું બતાવ્યું છે.